બુલબુલનું રુદન 20, બેવફાઈ 1, હસીન જવાન હસરતભરી ઔરત સાથે બેવફાઈ, શેરશાહ સલ્તનતનો માલિક થયો એટલે શું થયું? સોનાનું સિંહાસન અને રત્ન જડ્યો તાજ મળ્યો એટલે ખુદાએ આપેલ દર્દભર્યું દિલ તે ખોઈ દીધું? જોબનની દોલતનું દાન કરનાર તારી પ્રિયતમાને શું સાવ ભૂલી ગયો? શેરશાહ જે નિસરણીએ તું ઉપર ચડ્યો એ નિસરણીને જ કામ સર્યું એટલે ઉઠાવીને અલગ ફેંકી દીધી? શું ઇન્સાનિયત આવી હશે? ઇશ્કની આલમમાં શહેનશાહ તે ભયંકર ભૂલ કરી, ખુદાના દરબારમાં તે બેજવાબ ગુનો પેશ કર્યો. તારા હીરા માણેક એને ઢાંકી નહીં શકે, દુનિયાના આગ કે પાણી એને ઓછા નહીં કરી શકે. કયામતના દિવસે તું ખુદાને શું જવાબ આપીશ? થાક્યા તારી પ્રાણ પ્રિયતમાં મલ્લિકાના નયનો હવે રાહ જોઈ જોઈને થાક્યા. ઋતુ ઋતુના દાહ એના દેહને ખાઈ ગયા. હુંફારો શિયારો આવ્યો, મલ્યાનીલ લાવતો ઉનાળો આવ્યો, રૂમઝુમ વરસતી વર્ષા આવી, આમ્ર ને કેરી આવી, મોગરાને ફૂલ આવ્યા, સુકાયેલા જળચરોમાં નવા પ્રાણ આવ્યા. તોય રસિયો ના આવ્યો, તે ના આવ્યો. એ બિચારી રસની મરુકુંજોમાં મૃગજર જ્યોતિ બેસી રહી. કેટલી રાતો અને કેટલા દિવસો તારી વ્યાકુળતામાં વીત્યા. દિવસનો ભૂલેલો રાત્રે ઘેર આવશે એ આશાએ આ આંખના કોળિયા હોલવાતા ચાલ્યા. રાત આવે છે અને ગગનના તારાઓ સાથે હોડ બાંધી બેસે છે. એકાએક ઝાડની ડાળી બીજી ડાળી સાથે અથડાય છે અને એને લાગે છે કે મારો સાહેબો આવી પહોંચ્યો. અંધારામાં આંખો ફાડતી એ જોઈ રહે છે કે ક્યાંય દેખાય છે એ અલબેલો અશ્વને? ક્યાંય દેખાય છે મારા મનનો સ્વામી? પણ અભાગી નારી આંસુ સિવાય કંઈ પામતી નથી. અંધારામાં પવન દ્વાર ખખડાવે છે અને બારણા ઉગાડવા એ ઉતાવળે દોડે છે. દાસીઓ મસ્કરી કરે છે, ઉગાડા દ્વાર પણ એની મસ્કરી કરતા પાછા એમના એમ બિડાય છે. કોઈ કોઈ વાર દૂર દૂર દીવા દેખાય છે, ઘોડાના દાબલા ગાજે છે, કોઈ રૂપારા અસવારને પ્રવેશ કરતો નિહારે છે. પણ અભાગીનું એ દીવા સ્વપ્ન લાંબો સમય ટકતું નથી. જિંદગીમાંથી જાણે નૂર કોઈ લઈ ગયું અને રોઈ રોઈને આ રીતે કમોતે મરવું? આ દેહનો અણુ એ અણુ છૂટો પાડીને મરવું? વારે મહારાણી, વાહ ચક્રવર્તીનું રત્ન મોત પણ મેળવતા આવડતો નથી. અલકલોટોને સમારતી, વર્ષોથી વિયોગના તાપમાં જીવતી, શેકાતી ચુનારગઢની લાડુ મલ્લિકા એક ક્ષણ વિચારમાં ઉતરી ગઈ. અચાનક જાણે કોઈ સૂજી આવ્યું અને હસતી હસતી એ પાસેના ખંડમાં ચાલી ગઈ. પણ જેવી ગઈ તેવી પાછી આવી. એના કોમર હાથમાં એક મજબૂત સુવર્ણ મંજુષા હતી. કિંમતી વસ્તુઓ એમાં સચવાયેલી હોય એમ ચારે તરફથી એ મજબૂત રીતે બંધ કરેલી હતી. મંજુષાને ચંદનની ગોળી પર મૂકતા મલ્લિકાએ એકવાર અઠહાસ્ય કર્યું. આ હાસ્યમાં ગેલછાની છાયા સ્પષ્ટ દેખાતી હતી. મલ્લિકા હસતી હસતી કંઈક બબડી રહી હતી. આજે રાજપૂતાણીઓના જોહરને પણ ઝાંખું પાડે તેવું કામ હું કરી બતાવીશ. હિન્દુઓની આત્મહત્યા, મુસલમાનોની ખુદકશી આગમાં એકવાર ઝંપલાવી દેવું રમત છે. પણ આમ જીવતા જાગતા મોત સાથે રમવું સહેલ નથી. મલ્લિકાએ ધીરેથી મંજુષાનો ભાગ ઢીલો કર્યા. અંદર કોઈનો સરવરાટ સંભળાયો. મલ્લિકાએ મંજુષા પર જોરથી હાથ માર્યો. ફૂફૂ અંદરથી ભયંકર ફૂફાડો સંભળાયો. ઓ મલયગીરીના મહારાજ જાગી જાઓ, વર્ષો પછી તમારે જાગવાની વેરા આવી છે. આજે એક સુંદર શિકાર તમારે હાથે આવ્યો છે. યાદ છે તમારી કહાણી? ચંદન વૃક્ષ નીચેની તમારી પ્રિયતમા સાથે તમને આવ્યાને વર્ષો વીતી ગયા, અને ચુનારગઢના અંતઃપુરમાં કેટલાય લાચાર ગુનેગાર કે બિન ગુનેગાર તમારા હસ્તે સ્વધામ સિધાવ્યા. ચુનારગઢનું અંતઃપુર હંમેશા ભેદ ભરમનો અખાડો હતો, જેનું જોર ચાલતું એ તમારી પાસે પોતાના હરીફને મોકલતું અને તમે એનો ન્યાય તરત ચૂકવતા. યાદ છે ને, સિપાઈ જ્યારે કોઈ આદમીનો હાથ જબરજસ્તી તમારી મંજુષામાં મુકાવતો ત્યારે એ લાચાર જીવની આંખો કેવી ટગર ટગર ચારે તરફ જોતી. મલ્લિકા મંજુષાની અંદર ફેણ માણીને ટટ્ટાર થયેલ બોરિંગ ગજની આંખો સાથે તારા મૈત્રી કરી રહી. લીલી લીલી આંખો સામે પીરી પીરી આંખોનું તેજ કંઈ ઓછું નહોતું. બે તેજમાંથી કયું વધુ ઘાયલ કરનારું હતું તેની વિચારણા થાય તેમ હતી. અને ગિરિવાસી દેવતા રાજકાજમાં પડેલાના પાપમાં ભાગીદારી નોંધાવવાના તમારા પાપે તમે પણ વિધુર બન્યા. એક બરવાખોર રજપૂતને કરડવા જતા તમારા નાગરાણીએ સ્વયં પ્રાણ ત્યાગ કર્યો. રાણી પણ હતા એ જ લાગના, સૌથી પહેલાં એ જ ઝપટ મારે. પેલો બરવાખોર રજપૂત તો પાકો અફીણચી, એનું વિષ તમારા રાણીને વ્યાપી ગયું. તમે એકલા થયા અને પછી તો મારો અધિકાર આવ્યો. મારા પછી શેરશાહ આવ્યો. અમારા બેના વખતમાં તમારું કામ બંધ પડ્યું. જે તમારી મંજુષા બતાવી બલબલી માનુનીના માન મુકાવતા અનેક લાવણ્યવતીઓના રૂપ અનેક ઈમાનદારોના ઈમાન વેચાતા એ જ મંજુષા મારે કારણે સુની પડી. મણિરાજ, મેં તમારો મોટો ગુનો કર્યો, આજ એનું પ્રાયશ્ચિત કરીશ. જોજો, શરમ ના રાખતા, ખૂબ જોરથી દંખ દેજો. મલ્લિકા આગળ વધી. એણે આગળનું ઢાંકણ દૂર કરી નાખ્યું. નાની ઝીણી જારી પાછળ બોરિંગરાજની લીલી આંખો ટકટકી રહી. સાક્ષાત યમદેવ જાણે માનવીને તેડવા આવ્યો ન હોય. મલ્લિકાએ હેમની બીબી જેવો એનો રૂપારો હાથ લંબાવ્યો. કારા બમ્મર વાદરાને સ્પર્શવા જાણે વિદ્યુત રેખા આગળ વધતી હતી ત્યાં અચાનક કોઈએ આખી ગોળીને ધક્કો માર્યો. મોટો અવાજ સાથે મંજુષા નીચે પડી. સિપાહી, આ મંજુષાને સ્વાધીનપૂર્વક અહીંથી દૂર કરો અને આ પુરાણા પાપીને યમ સદનનો માર્ગ બતાવો. રોશન બૂમાબૂમ કરતી બોલી રહી હતી. મલ્લિકા, આજે આ શું થવા માંડ્યું છે? જિંદગીનો બોજ હવે જીરવાતો નથી. રોશન, મારી ભૂલનું પ્રાયશ્ચિત મને કરી લેવા દે. મલ્લિકા, તમારી ભૂલ એ અમારી ભૂલ. એક જ નાવમાં બેઠા છીએ, તમે માલિક છો, પહેલાં અમારો નિકાલ કરો. સિપાઈ મંજુષા ઉઠાવી ગયો. મલ્લિકા વિચારશૂન્ય બની હતી. રોશન, મારે જીવવું જ પડશે તો ભલા હું જીવી શકું તેવું તું કંઈ ન કરી શકે? મારા આ અંધાર ઘોર દિલમાં એકાદો દીવડો તું ન પ્રગટાવી શકે? સિતારા, મારા ખૂનનું શરબત પણ ન બની શકે? એ શરબતના પ્યાલાથી મારા પ્યારાની રાજતૃષ્ણાને ન બુજાવી શકે? અને રોશન, આમ આવ, પેલા પુરાણા પાપીને તે મુક્ત કર્યો તો વર્ષોથી તે આ બુલબુલનો શા માટે પણ દીવાન બનાવીને રાખી છે? મારા બાગમાં વસંત આવશે ત્યારે ટહુકવા એની જરૂર પડશે. એ માટે પગલી, ખોટી વાતમાં વર્ષો વિતાવી દીધા. બિચારા બુલબુલને એના પ્યારથી વિયોગ કરાવ્યો. છોડી મૂકો એ તમામ સુહાગણોને. મલ્લિકાએ ધીરે હાથે સુવર્ણ પિંજરના દ્વાર ખોલી નાખ્યા. બહાર નીકળવા તલસી રહેલી એ પંખીણીઓ ચૂપચાપ ઉડી ગઈ. એકાએક મલ્લિકા ઊભી થઈ ગઈ અને સુવર્ણના પિંજરને પૃથ્વી પર પટકતા ચિત્કાર કરી ઉઠી. ઓ બેવફા બુલબુલો, શું મારી હાલત પર આંસુનું એક બિંદુ પણ પાડ્યા વગર ઉડી ગઈ? હમદર્દીનો એક ટહુકાર પણ કર્યા વગર નાસી ગઈ? મહાલયના સુશોભિત ખંડમાં રત્નજડિત ઝુમ્મરોમાં ઇત્ર છાંટ્યા તેલથી દીપકો બરી રહ્યા હતા. સોનાના સમાદાનોમાંથી કપૂરની ગોટી ઓનો સુગંધી પ્રકાશ વેરાઈ રહ્યો હતો. ધૂપદાનીઓમાં શેરી લોબાનની છૂટથી ભભક આખા વાતાવરણને મધમધાવી રહી હતી. સિતારા, તું આ શેરી લોબાનની ગંધ અને કપૂરની બત્તીઓનો પ્રકાશ કેમ બંધ કરી દેતી નથી? શું તું એમ માને છે કે આ ગંધે ગંધે અને આ પ્રકાશે પ્રકાશે મારો પ્યારો આવશે? પગલી, તેમાં બિચારા શાયરો ચોખ્ખું કહી ગયા છે કે કોઈ ખુદાનો આદમી જો અડધી રોટી ખાય છે તો બીજી અડધી રોટી દરવેશ ફકીરને દાન કરે છે. પણ અગર કોઈ બાદશાહ નવખંડ પૃથ્વીનો માલિક બને છે તો પણ તે બીજા ખંડની ફકીરમાં રહ્યા કરે છે. એને નસીબે તો સદાય ફિકર ને ફિકર. મલ્લિકા ગેલી બની સમદાનોમાં જલતી કપૂરની બત્તીને ઓલવવા ઘસી ગઈ. બત્તીને બુજાવતા બુજાવતા એની રૂપેરી કલમ જેવી આંગળીઓ દાઝી ગઈ. મલ્લિકા, સાણા થઈને દીવાના કેમ થાવ છો? રોશન ગરગરા સાદે બોલી. હું દીવાની? સિતારા રોશનને કહે છે, હું દીવાની? ને એક સુંદર નકશીવાળા થાંભલાને અડેલીને એ ઊભી રહી. એના છરીની ધાર જેવા નયનોમાંથી આંસુની ધાર વહી નીકળી. હું મરી જાઉં મારી મલ્લિકા? આમ રડવાનો શો અર્થ? રડવાનો શો અર્થ? સિતારા, બુલબુલના રડવામાં તું શું સમજે? કદર બુલબુલ કે રોને કી, અરે ઓર ક્યાં જાને? સિતારા, તમે કોઈ દિલદાર મળ્યો નથી એટલે તું મારા રડવાનો અર્થ શું જાણે? આ નદીઓ રસ્તે જતી રડ્યા કરે છે. તું જાણે છે કે એ શા માટે? આ વહેતી હવા ઝીણું ઝીણું આક્રંદ કરે છે. તને ખબર છે કે એ કોના માટે? આ સૂરજમુખી ઊંચી ડોક રાખીને કોની રાહ જોયા કરે છે? ખબર છે તને? નદીને દરિયાની, હવાને આકાશની અને સૂરજમુખીને સૂરજની રાત છે. અરે બિચારા અશોકોના જીવનમાં રડવું એ તો આશીર્વાદ સમાન છે. પણ રોશન, આ શરીર શરીરમાં વરી દિલ દિલમાં વરી દર્દ, આ બધું શી રીતે પેદા થયું હશે? આ આદમી અને ઔરત કેમ કરી ખુદાએ જન્માવ્યા હશે? અને વરી એમનો સંસાર કેમ રચાયો હશે? તું તો મોટી વિદુષી છે, કંઈ કહેને? એક જ ભૂલથી રોશને વ્યંગમાં કહ્યું. એને લાગતું કે મલ્લિકાને બીજા વિચારોમાં ખેંચી જવી જરૂરી છે. એક જ ભૂલ, ખરેખર એક જ ભૂલ. પણ રોશન જે ભૂલ ન કરે એને આદમી કોણ કહે? મારી ભૂલ માટે મને તું ઠપકો આપે છે? મલ્લિકા પણ બરતા જીવને શાંત કરવા વાતે વરગવા ઈચ્છતી હતી. ના મારી પ્યારી મલ્લિકા, હું તમને ઠપકો આપતી નથી. હું આખી આદમજાતની ભૂલ માટે કહું છું. બા, વર્ષો પહેલાંની વાત કહું છું. એ વેળાએ આ માણસ જાતના મા અને બાપ, બાબા આદમને બીબી હવા સ્વર્ગમાં રહેતા હતા. ખુદાએ પોતાના સુંદર બાગમાં તેમને હરવા ફરવાની રજા આપેલી, પણ કહેલું કે પેલા ઝાડના જ ફર ખાવા નહીં. બા બંને નગ્ન ફરે, ન ત્યાં એમાં લાજ ને ન એમાં શરમ. સ્વર્ગની મજા તે કેવી! પણ એક દાડો આ બે જણાએ ભૂલ કરી. તેઓએ વિચાર્યું કે ખુદાએ ફર ખાવા ના પાડી, માટે જરૂર એમાં કંઈક ઓર લિજ્જત હશે. મોટાની આદત હંમેશા નાનાને દમ દેવાની હોય છે. ચાલો ચાખી તો જોઈએ. એમ સમજીને એ ફર બંને ખાઈ ગયા, અને ખાતાની સાથે એ બંનેમાં અજબ ફેરફાર થવા માંડ્યો. બંનેની આંખો કટાક્ષ કરવા લાગી, દિલ ફડકવા લાગ્યું, એકબીજા તરફ કદી ન અનુભવેલી એવી લાગણીઓ થવા લાગી. એકબીજાએ એકબીજાના દેહ સામે જોયું તો બંને શરમાયા, અને પાસે પાંદડા પડ્યા હતા એ લઈ પોતાની લજ્જા ઢાંકી. ખુદાને એ વાતની ખબર પડી, એમના ક્રોધનો પાર ન રહ્યો. બા, આદમ તો તેમને પ્રિયમાં પ્રિય, અરે એ ખાતર તો એમણે એક ફિરસ્તાને સ્વર્ગમાંથી કાઢી મૂકેલો. દેવતા કરતા આદમ ખુદાને વધુ પ્યારો. રોશન, તું ખૂબ ખૂબ જાણકાર લાગે છે, તારા દેહ જેવું તારું દિલ પણ રૂપારું છે. બા, એ દેવતા તે શૈતાન. વાત એવી છે કે ખુદાએ હજરત આદમને બનાવ્યા ત્યારે તમામ ફિરસ્તાઓને તેમની સિજદા પ્રાર્થના કરવા હુકમ આપ્યો. ખુદાએ હુકમને કોણ શિર ન નમાવે, તમામે તેમ કર્યું, પણ એક દેવતાએ ના પાડી. એણે કહ્યું, હું તો આગથી બનેલો છું અને આદમ તો માટીનો છે, પણ ભલા ખુદાના હુકમ આગળ શું આગ અને શું માટી! એ મગરૂર ફિરસ્તા પર ખુદા નારાજ થયા અને એને શૈતાન નામ આપી સ્વર્ગમાંથી તગડી મૂક્યો. મલ્લિકા હજરત, આદમ તો આટલા બધા પ્યારા ખુદાને, પણ એમના હુકમનો ભંગ કર્યો એટલે બંનેને સ્વર્ગમાંથી રજા મળી. બાબા આદમ અને બીબી હવા આ દુનિયા પર આવ્યા. બાબા આદમને અરબસ્તાનના જદો બંદરે અને બીબી હવાને ઘોઘા બંદર પાસે નાખ્યા. બંનેએ ખુદાની પ્રાર્થના કરી એટલે મક્કા શરીફમાં ભેગા કર્યા, અને એમાંથી માનવજાત પેદા થઈ. રોશન, તે સુંદર વાત કહી. લંકાની લાડી અને ઘોઘાનો વર, તે આનું નામ. મને લાગ્યા કરતું હતું કે આદમીને પાક નાપાક પણ કેમ પ્યારું લાગતું હશે. આખરમાં શૈતાન પણ એક ફિરસ્તો જ છે ને. રોશન, પણ ભલા દુનિયામાં ખુદાએ શૈતાનને જીવતો જ ન રાખ્યો હતો? આટલા દુઃખ દર્દ ગ્લાની ગમગીની ઊભા તો ન થાત, શા માટે ન રાખે? મલ્લિકા, મગરૂરી એ જ એનો ગુનો. બાકી એણે ખુદાની લાખો વર્ષ સુધી બંદગી કરી હતી, એટલે કયામતના દિવસ સુધી એને જિંદગી આપી. પણ ભલા ખુદાનું નામ હોય ત્યાં શૈતાનનો શો ડર? એમણે દરેક જમાનામાં અને દરેક દેશમાં માણસોને સત્યને માર્ગે દોરવા અને પ્રેરવા પોતાના પૈગંબરો મોકલ્યા જ છે. ખુદાય માર્ગનો આપણને ખ્યાલ હોય પછી શૈતાનનો શો ડર? આપણને ભરોસો હોય કે આ રાત પછી દિવસ ઉગવાનો જ છે તો કેવી નિરાતે આપણે ઊંઘીએ છીએ. મલ્લિકા, શૈતાન દુનિયામાં ભલે તોફાન મચાવતો રહ્યો, પણ ખુદાનો ન્યાય બહુ ઉદાર છે. એમણે માણસના રોજના સારા નરસા કામોની નોંધ કરનાર રકીબ અને અતિદ નામના દેવદૂતને ફરમાન કર્યું છે કે રકીએ માણસના જમણા ખભા ઉપર બેસી એના સારા કામની 10 ગણી નોંધ કરવી, અને અતિદે ડાબા ખભા પર બેસી બુરા કામની 1 ગણી નોંધ કરવી. શૈતાન ભૂલ કરાવીને પણ કેટલી કરાવશે? રોશનની વાતોમાં લાડુ મલ્લિકા કંઈક આશ્વાસન પામી રહી હતી. ઉન્મત્ત બનેલું એનું દિલ શાંતિ મેળવી રહ્યું હતું. એ ધીરેથી ઊભી થઈ અને મહાલયની આગળ આવેલા ઉદ્યાનમાં બંને સખીઓ સાથે ફરવા નીકળ્યા. દિવસોથી એનું સ્વાસ્થ્ય સારું નહોતું. એ વાત વાતમાં ચીડે બરતી ક્ષણ ક્ષણમાં ઉશ્કેરાઈ જતી. એની પુરાણી લાલી આજે નહોતી રહી અને જૂની સુરખી હવે ભૂસાઈ ગઈ હતી. કૃષ્ણ પક્ષના ચાંદની જેમ એની ખૂબસૂરતી ધીરે ધીરે હણાતી જતી હતી. છતાં ચાંદ આખરમાં તો ચાંદ જ હતો ને. આજ પણ વર્ષોથી બિછુડેલો બાલમ આવી મળે તો બરી જતા બાગનું આ સરુનું ઝાડ કાલે પ્રફુલ્લિત બની જાય. નીરવ રાત્રિ હતી. ચંદ્ર આકાશમાં જગતો હતો. બગીચાના મધ્ય ભાગમાં આવેલ આરસના હોજમાં કમલીની હમણાં ખીલી હતી. સોનેરી રૂપેરી માછલીઓ હજીએ રમત રમી રહી હતી. રોશન આ બદામના ઝાડ પર એક નાની વેલ ચઢી હતી. એ ક્યાં ગઈ? બગીચાના મારીએ કાપી નાખી. શા માટે? એક વેલીને એના પ્યારા વૃક્ષથી અલગ કરવાનો મૂર્ખ બાગ બાંધને સ્વ અધિકાર. બેગમ સાહેબા, બાગમાન કહેતો હતો કે ઉગતા ઝાડને વેલી કે વાંદો વર્ગે તો એ વધી ન શકે. વેલી વર્ગે તો? અને મલ્લિકા પાછી આવેશમાં આવતી લાગી. વેલી વર્ગે તો વૃક્ષ વધી ન શકે. બાગબાન આ વાત સાચી કહેતો હશે? દુનિયાના બધા વૃક્ષ શું આ માટે વેલીને જુદી કરતા હશે? સીતારા મારીએ દુનિયાનું અદ્ભુત સત્ય કહ્યું. જોને આગળ વધવું હોય એને ઔરત નકામી. રોશન મારા શિરે એ ખાતર તો મને તજી નહીં હોય? રોશન ચૂપ હતી. સિતારા શો જવાબ આપવો એની મૂંઝવણમાં હતી. મલ્લિકા ફરીથી ભાવ આવેશમાં આવતી હતી. વૃક્ષ વેલીને છોડી દે, વેલીનો છોડી દેવા સિવાય કોઈ ઉપયોગ નહીં. ધરતીની છાતી ચીરી જ્વાલામુખી જેવા હિમ અને તાપ સહન કરનારી વેલીની કંઈ કિંમત નહીં. પણ એનું કારણ છે, કારણ કે અત્યાર સુધીની વેલીની પાછળ વૃક્ષ ગેલા હતા. અરબ સુંદરી લૈલાની પાછળ પાગલ બનનાર કયાસ હતો. ઈરાનની અત્યંત રૂપવતી સારીન પાછળ પાગલ બનનાર ચીની શિલ્પકાર ફરહાદ હતો. વેલીની ખાતર વૃક્ષ કરમાઈ ગયા, પણ હું તો વૃક્ષને ખાતર કરમનાર વેલી છું. મારી જોડ રોશન તું કૃષ્ણ દીવાની રાધાથી જ શોધી શકીશ. રોશન પેલું તારું ગીત સાંવરો અજ હું ન આવ્યો એ જ ને? મલ્લિકા એનાથી એક સુંદર ગીત કહું. પેલી ગોરી ગોરી રાધા બિચારી રાહ જોતી થાકેલી અને પછી ગાતી હતી. દર્શન બિન દુઃખ ન લાગે નયન જબસે તુમ બિછુરે મેરે પ્રભુજી કબ હું ન પાયો ચેન. દર્શન બિન દુઃખ ન લાગે નયન હમરી ઉમરિયા હોરી ખેલન કી પિય મોસે મિલકે બિછુરી ગયો હો. પિય હમરે હમ પિય કી પ્યારી પિય બીચ અંતર પરી ગયો રી. દર્શન બિન દુઃખન લાગે જ નહીં. સિતારાએ સુંદર સ્વરથી એ ગીત પંક્તિ ઉપાડી શાંત રાત્રિમાં ગાનાના કંઠની મીઠાશે ઓર મીઠાશ પૂરી. એણે ગાયન પૂરું કરતાં કહ્યું, મલ્લિકા રાધાનો પ્રેમ અજોડ હતો. એણે તો વિયોગને પોતાનો બનાવ્યો હતો. એ તો કહેતી હતી કે સ્ત્રી તો સંસારમાં બાંધવા અને બંધાવા આવે છે. કોઈને બાંધી ન શકે તો છેવટે એ પોતે તો બંધનમાં બંધાવવાની જ છે, બંધન એ જ એનું આભૂષણ. બીજા આભૂષણ તો શોભાના, રોશન આડી વાતો મૂકી દે, મને મારા શેરના કંઈ સમાચાર આપ. શેર આજે તો કિલંજર પર ઘેરો ગાલીને પડ્યો છે, એને તો રણભૂમિ સિવાય કાંઈ ગમતું નથી, રણભૂમિ જ એની માસુકા છે. પણ બા, કલિંજર તો જગજૂનો કિલ્લો છે, તોપોના ગોરા અને તીરોનો મારો નકામો નીવડ્યો છે, આ એક કિલ્લો જીતાય તો તમારા શેરનું સ્વપ્ન પૂરું થાય. બસ કલિંજર જીતાય તો એનું સ્વપ્ન પૂરું થાય? રોશન તો પછી મારો સાહેબો એની પ્રિયતમને યાદ કરશે, એ અહીં આવશે? જરૂર, એ જરૂર આવશે. પણ સિતારા એ કઈ રીતે આવશે? શહેનશાની શાનથી આવશે કે સિપાહીની અદાથી? તમે ચાહશો તે રીતે આવશે. હું તો ચુનારગઢમાં મને ભેટેલો બોરા સિપાહી જેવો એને જોવા ચાહું છું, જે મારો થઈને રહે એમ જ બનશે, અને તો જ જીવતર જીવાશે. સિતારા ફરીથી કહે, દર્શન બિન દુઃખન લાગે નયન, હમરી ઉમરિયા હોરી ખેલનકી, પિય મોસે મિલકે બિછુરી ગયોરી. ચિંતામણી 21. ઉનાળાના આકાશમાં કોકવાર ફૂલવાદળી વરસવા ઉમટી આવે છે. આગ્રા નગરીના સૌંદર્ય બજારમાં આજ એક રૂપવાદળી વરસવાની હતી. એ રૂપવાદળીનું નામ ચિંતામણી. આગ્રાની અનેક વરાંગનાઓમાં ચિંતામણી ખરેખર મણીની જેમ દીપતી હતી, પણ એ મણી શેષનાગના માથાનો હતો. શેષનાગના મણીના મૂળ થાય તો ચિંતામણીના મૂળ થાય. બીજી વરાંગનાઓની જેમ એ સહજ પ્રાપ્ય નહોતી. ગણ્યા ગાંઠ્યા મહિનાઓ પહેલાં જ એકાએક ચિંતામણી આ બજારમાં દેખાણી હતી. એનું અપરૂપ સૌંદર્ય, ઘનશ્યામ કેશ કલાપ, બિંબ ફર જેવા નાના અધરોષ્ઠ, છલ્લો છલ રૂપ લાવણ્ય જોનારની સ્વસ્થતાને હરી લેતા, એ ગાતી નાચતી હાસ્ય કરતી અને સૌ પર વશીકરણ કરતી. યુવાની તો હજી દ્વાર પર ડોકિયા કરી રહી હતી. કામદેવના બાગને હજી ફૂલ જ આવ્યા હતા અને ચિંતામણી આગ્રા નગરીની અધીશ્વરી બની ગઈ. શાપિત અપ્સરાની કિવંદંતી એની પાછળ જોડાઈ હતી. અપ્સરા અને માનવદેહનો સંયોગ અશક્ય. ચિંતામણી હજી બધાની ચિંતાનો મણી હતી, દુષ્પ્રાપ્ય દુસાધ્ય. એ કહેતી કે મારા દેહના રૂપભર્યા દર્શનની કિંમત કરોડો સુવર્ણ મુદ્રાઓ છે, મારા હાસ્યની કિંમત અનેક મણિમુક્તાઓ છે, અને મારા સ્પર્શની કિંમત એક સામ્રાજ્ય બરાબર છે. છતાંય શહેનશા શેરશાહના વફાદાર ઉમરાવો, સિપેશ સાલરો અને સૈનિકગણો માટે એણે એક મહેફિલનું આમંત્રણ સ્વીકાર્યું હતું. અનેક સાસોદાગરો અને શ્રીમંતોને નિરાશ કરનાર ચિંતામણી આ માથાના ગેડી દળે રમવા જનારા મરજીવાઓના આમંત્રણનો ઇનકાર કરી શકી નહોતી. અનેક ચાતકોની આ ચકોરી આજ લીલાવર્ણનું એક ઉત્રીએ ઓઢ્યું હતું ને એના ગૌર વક્ષસ્થળ પર લાલ રંગની મખમલી પટ્ટી કસીને બાંધી હતી. એ ચાલતી ને જાણે એના મખમલી પટ્ટી ફાટ ફાટ થવા લાગતી. એણે વારના ગુચ્છા ઊભા હોરી એમાં મોતી પરોવ્યા હતા અને ગૌરસ્તનો પર હિન્દુસ્તાનના બાદશાહના ગરામાં હોય તેવો કંઠો પહેર્યો હતો. સુકોમર અર્ધ ખુલ્લા પગોમાં કમરના નુપુર હતા અને અપ્સરાના જેવા મનોરમ અવયવ્યો પર ચંદન કપૂર અને કેસરનો લેપ મધમધતો હતો. આંખમાં આંજેલું કાજર છલકાતું હતું અને સ્નિગ્ધ ગાલ પરનું છુંદણું કપોલ પ્રદેશના ચંદન કેસરની આડ સાથે હરીફાઈ કરતું હતું. આછા દીપકોના પ્રકાશમાં એ મનમંદ હસતી હતી. એના હાસ્યમય માદકતા હતી. એના કોમર પગની પાનીઓ રંગ ગાયલોના દિલનો હતો. વાજિંત્રોએ સૂર છેડ્યા અને ધીરા મૃદુ શંખ સ્વર સાથે એ ચમકતી ચમકતી આવી. એના ગતિ ડોલનથી અંબોડામાંથી મંદાર પુષ્પ વર્ષ્યા. શિર ડોલનથી સુવર્ણ કમરો નીચે પડ્યા અને સુર મૂર્તા જાણે વક્ષસ્થળ પરથી મોતીસર હાર તૂટ્યા. મિલજા અબ મત કર લાચાર, રે મમ પ્રીતમ પ્રાણ આધાર. મૃદુ મૃદુ સ્વરો હવાની લહેરી સાથે વહેતા મુકાયા. શ્રોતાવર્ગ મો વિકસિત કરીને આ કિન્નરીને નિરખી રહ્યો હતો. શું લાવણ્ય, શી બે છટા, શું સ્વર માધુર્ય. દિવસોના ક્ષુધાતુરને જાણે એક સાથે 32 પકવાન પીરસાયા. કયું પહેલું આસ્વાદવું ને કયું પછી. ચિંતામણી જાણે વિરહગેલી ગોપી બનીને આવી હતી. ગોપી જેમ કૃષ્ણ યાચના કરે એમ યાચી રહી હતી. નિર્ગુણ નિર્ભય નિત્ય નિરંજન, અસુર નિકંદન જન્મન રંજન, અસરણ શરણ સકલ દુઃખ ભંજન, અવિરલ અવિચલ અગમ અપાર, રે મમ પ્રીતમ પ્રાણ આધાર. ને જાણે પ્રિયતમાની પુકાર સાંભળી આકાશમાં વાદળીઓની કોર ઉપર બેસીને બંસી બજાવતો કૃષ્ણ કનૈયો આવી રહ્યો દેખાયો. બંસીના સ્વર અને નેપથીમાંથી વહેવા લાગ્યા. મયુરના ટવકા સંભળાવા લાગ્યા. શ્રોતાઓએ ઊંચે ઊંચે મયુરને જોવા નજર માડી. ત્યાં તો નિમિષ માત્રમાં ચિંતામણી અલોપ થઈ, પણ અલોપ થઈ તેવી પાછી આવતી દેખાઈ. અરે આ તો પેલી ગોકુર મથુરાની મહી વેચનારી ગોપીને બદલે કોઈ છલકતા સૌંદર્યવાળી ઈરાની સુંદરી આવી રહી હતી. લીલી ઇજાર, લાલ લાલ કુર્તું અને મેઘધનુષ્યના રંગનું ઓઢણું, દોરા દોરા પગ પર મોટા મખમલી જોડા અને પીઠ પર પડેલો મોટો લાંબો પાદચું, બન કરતો કેસ કલાપ, હોઠ પરનો વાદળી જખમ અને ગાલ પરનો સમરકંદને બુખારાના કરતા પણ વધુ કિંમતી શ્યામ તલ, દૈરો હરમ કલિસા રફતમ, બુસાને આહ હરજા ઝુકતમ, લેજા ખમચુ હર ગસ્તમ, બિબે નિછાંત એ દિલદાર. મિલજા અબ મત કર દેર, રે મમ પ્રીતમ પ્રાણ આધાર. આબેહૂબ ઈરાની સુંદરીની છબી લાંબી લાંબી પલક મારતી અનંત મરુભૂમિને વટાવીને આવતા પ્રીતમને જોવા જાણે હાથનું નેજું રચતી હતી. દૂર દૂર આંધીને વીંધીને જાણે એક ઊંટ સવાર દોડ્યો આવતો હતો. લૈલાને મજનુ શ્રોતાઓમાંથી વાહવાના પોકાર ઉઠ્યા. શું આ એ જ નયનપ્રિય ચિંતામણી છે? શ્રોતાઓ આશ્ચર્યમાં પડ્યા હતા. ત્યાં તો ઢોલકનો અવાજ સંભળાયો. રંગની પિચકારીઓ ઉડવા લાગી. ચૂડાના ખખડાટ સંભળાયા. પગના ઝાંઝર ઝમકવા લાગ્યા. મરુભૂમિની કોઈ મસ્ત માનુની આવતી નજરે પડી. એનો જબ્બર ઘેરદાર ચણિયો લહેરા ખાતો હતો. એની કસીને બાંધેલી કંચુકી ફાટ ફાટ થતી હતી. ઘેરા જાંબુડિયા રંગનો સારું મેઘ મનુષ્યના ટુકડા જેવો દીપતો હતો. દાબીને બાંધેલા કેસ પાસમાં હીરનું ભરત હતું ને વિશાળ કપાળમાં નંગથી જડેલું મોટું બોર ચાલનારની ગતિ સાથે નૃત્ય કરતું હતું. બે કોમર હસ્ત હાથી દાંતના ચૂડાના ખણખણાટથી અપૂર્વ સંગીત પેદા કરતા હતા. તુમ ઠાકર હું ચાકર થારો, લાગે મને છે ઘણો પ્યારો, બેડો પાર લગાજો મારો, થારે બીણ કૃણ હુશીલાર, રે મમ પ્રીતમ પ્રાણધાર, ઠમક ઠમક ધમ ઠમક ધમ. ઢોલક બાજવા માંડ્યું, પગના ઘૂંઘરાએ પણ સ્વર મિલાવ્યા. શું અજબ નૃત્ય, વારે ડોલા મારુની બવરાણી. ધીરે ધીરે ડોલનો અવાજ ઠંડો પડતો ચાલ્યો અને વિશાળ ઉદ્યાનમાં જાણે પપૈયો કોયલ બુલબુલ ટહુકવા લાગ્યા, સાથે સાથે ગીતના લય છૂટ્યા. ખાવન ધાયા જગ બલૈયા, દુઃખ દિયા ગલ બીચ પૈયા ફાઈયા, ખેતી એનું કટ સાયા, તું શબ્દ દુઃખ કટણ હાર. ગોરા ગોરા હાથમાં કારા કારા કંકણો સાથે પંજાબનું પ્રચંડ રૂપ આવતું હતું. રેશમનું લાંબી બાયનું કુર્તું એની કાયાને ઢાંકતું હતું અને 10 હાથની સાડી છૂટા કેસાલાપ પર પડી હતી. કુમકુમ વિહોણું એનું બાલ રૂપની એક નવી જ્યોત પેદા કરતું હતું. અરે શશી પુનહુની પુરાણી યાદ તાજી થઈ અને એ જ બપૈયા આકાશની વાદળીઓ જોઈ વધુ ટહુકારવા લાગ્યા. પરદેશ ગયેલા પ્રીતમની યાદમાં પૂર્બી નારી પાગલ થઈ ઉઠી. એણે માથે સિંદૂરની મોટી આડ કરી, કાનમાં કર્ણ ફૂલ નાખ્યા, નાકમાં નકવેશ્વર નાખી, પગના આંગરાના બિછવાપ નાખ્યા, મોંમાં તાંબુલ નાખ્યું, દાંતે મિસ્ટી ઘસી અને છમ્માછમ છમ્માછમ ઘૂઘરા છમકી રહ્યા. આવ ગુસૈયા મોર મંદિરવા, તોર બિન મોર લગેન જીરવા, ભેગ ખબરિયા લેવ પિયરવા, કાહે મોકો બિનહ બિસાર, રે મમ પ્રીતમ પ્રાણ આધાર, મિલજા અબ મત કર દેર. અપૂર્વ સ્વર મધુરી પ્રસરી રહી, શ્રોતાઓના મન કર્ણ અને હૃદય પરવશ બની ગયા હતા. બંગાળી ગુજરાતી એવા એવા કઈ કઈ નૃત્ય અભિનય રચાયા. મંત્રમુગ્ધ જેમ આખી સભા બેઠી હતી ત્યાં અચાનક એ સ્વરો હવા સાથે મળીને વિલીન થવા ગયા. એ વિલીન થયા પણ એના ઝાંકર હજી આખી સભાના કર્ણ પર કાબુ જમાવી રહ્યા હતા. સૌ જાણે હજી નૃત્ય અભિનય જોઈ રહ્યા હોય એમ બેઠા રહ્યા. રંગભૂમિ વિસર્જન થઈ, દીવાઓ બુજાવવા લાગ્યા ત્યારે શ્રોતાઓ સ્વપ્નમાંથી જાગતા હોય તેમ જાગ્યા. એમનો દિવસ ધન્ય બની ગયો હતો. પણ રે આટલું મોડું મોડું આ આકર્ષણ, કાલ સવારે તો લડાઈની કૂચ આરંભવાની હતી. જગ પ્રસિદ્ધ કિલંજરને માથે બાદશાહ શેરશાહે ઘેરો ગાલ્યો હતો. એક વારનો હલ્લો નિષ્ફળ નીવડ્યો હતો, બીજા હલ્લાની તૈયારીઓમાં તેઓને જોડવાનું હતું. રણજંગમાં ગયેલાનો પાછા આવવાનો સો ભરોસો અને એવી છેલ્લી રાતે આ સ્વર્ગ દર્શન. ચિંતામણી આ છેલ્લી રાતે તે કમાલ કરી. ખાન બહાદુરે અંદર પ્રવેશ કરતા કહ્યું, આવતીકાલની આગ્રાની સેનાની કૂચ એના અધ્યક્ષપણા નીચે જવાની હતી. ચિંતામણી તાજું સ્નાન કરીને ગર્ભખંડમાંથી આવતી હતી. એના લાંબા વાળ છૂટા હતા અને શ્વેત મેઘબાર જેવું પારદર્શક વસ્ત્ર વીંટીને એ આવી રહી હતી. સોનાની ધૂપદાનીમાંથી વેરાતી સુગંધમાં એ કેસને સૂકવી રહી હતી. એની દોરી માછલી જેવી આંખો જોનાર પર જાદુ વરસાવતી હતી. ખાન બહાદુરનો અવાજ સાંભળી કંઈક વિચારમાં પડી ગયેલી ચિંતામણી સાવધ થઈ નૃત્ય ગાન ને સ્વર માધુરી ખાધ પે અને મહેફિલોની ધમાલવારી એની જિંદગીમાં આવી વિચારની પરો ઓછી આવતી, પણ જ્યારે આવતી ત્યારે સ્તબ્ધ બનેલી ચિંતામણી સંગે મરમરની પ્રતિમાસી નયન સુંદર બની જતી. અર્ધ કુસુમિત એના નયન કંઈ અકર વેદનાના ભારથી લચી પડતા, પણ આ તો ક્વચિત ક્વચિત બનતું, બાકી તો ચિંતામણી ગાતી નાચતી અને હસતી. શોકનો સંભાર આ નાનકડી અપ્સરાના દેહમાં છુપાયેલો હશે એ કલ્પવું જ અશક્ય હતું. ખાન સાહેબ, આ તો કાંઈ નથી, કમાલના દિવસો તો કલિંજરના વિજય પછી આવશે. એ વેળા તમે જોશો કે હું સ્વયં રાગમૂર્તિ જ છું, મારામાંથી જ રાગ જન્મે છે, વૈભવ પ્રગટે છે અને વિલાસ અવતાર લે છે. મારા સરદાર ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદ મારા દેહ પર જ બિરાજમાન છે. આજની રાત અને આજની મહેફિલ માંગ્યા મૂલ આપવા જેવી છે. શા મૂલ છે સુંદરી? લડવૈયો ઉદાર બની ગયો, એ મૂલ મોંઘા છે. ખાન બહાદુર, સ્વયં રાગમૂર્તિનું મનોરંજન સહેલ નથી, તલવારથી એ મરી શકે મરી ન શકે. મારી આ સાડીનો પાલવ જોયો? ષડજ રાગનો રંગ એવો લાલ કમરના પત્ર જેવો છે, લીલી છાંટવાળી પિત્તવર્ણી ફાટ ફાટ થતી આ કંચુકી જોઈ, એ ઋષભ રાગનો રંગ છે. મારી સોનલાવર્ણી કાયાને તમે નિરખો ને, તમને ગાંધાર રાગ સદેહ થશે. મારી સફેદ કુંદ પુષ્પ જેવી મુખ મુદ્રા જોઈ, મધ્યમ રાગનો એ રંગ છે. આનો કોઈ નવયૌવનાનો ઘનશ્યામ કેશ કલાપ કદી ગૂંથ્યો છે? એના જેવો પંચમનો રંગ છે. નિષાદને તો કોઈ રંગ નથી, અને દૈવતનો રંગ મારા અંબોડામાં મૂકેલ પીળા પુષ્પનો રંગ છે. રાગ અને રાગીણી સ્વયં મને જ કલ્પી લો. કોઈ દિવ્ય તત્વની બની હોય એવી ચિંતામણી નાની સી ફૂલ વાદળીની જેમ આમ તેમ ફરતી અને એમ લાગતું કે પૃથ્વીનો રૂપ રાશિ અહીં ઉભરાઈ રહ્યો છે. ઉંમર તો હજી ઉગતી જ હતી, પણ જાણે પ્રતિભાની જીવંત મૂર્તિ હતી. એના કમરદંડ જેવા હસ્ત સહેજ હલનચલન કરતા અને જાણે નવનવી સમસ્યાઓ રચાતી. આગ્રાના સૌંદર્ય બજારના મૂલ ચિંતામણીના આવ્યા પછી અનેક ગણા વધી ગયા હતા. હજાર પંડિતો, મુલ્લાઓ, વેદપાઠીઓ સ્વર્ગની પરી કે જન્નતની હૂરનું વર્ણન કરતા પહેલાં એકવાર આ સજીવ અપ્સરાને જોવા જરૂર આવતા. કામશાસ્ત્રના રચયિતાઓ દિવસો સુધી આ ગલીઓની દૂર ફાંકતા ફરતા, ત્યારે કોક વખત સ્વયં રતિનો અવતાર ચિંતામણી એમની ચિંતા દૂર કરતી. ખાન બહાદુરે દેશે દેશ જોઈ નાખ્યા હતા, પણ ચિંતામણી જેવી પરી ક્યાંય નિરખી નહોતી. ચિંતામણી, આ સુંદર રાત તો જો, બાગના નરગીસને ગુલાબ તો જો, સંગે મરમરના હોજમાં તરતા પેલા સારસને સારસી તો જો, આ બધું જોઈ સમજીને એક વાર તો મારો સ્વીકાર કર. તમારો સ્વીકાર? અમીર સાહેબ, ચિંતામણી દ્રવ્યથી ખરીદાતી હોય તો એમ માનતા હો તો તમારી ભૂલ છે. મારી કલા તમે નિરખી, મેં તમને વશ કર્યા, હવે તમારો વારો. તમારે મને વશ કરવી ઘટે. સ્ત્રીને વશ કરવા માટે પુરુષે પોતાની કલા પણ દેખાડવી જોઈએ. મારી કલા? સુંદરી, મારી કલા તો શમશેર છે ને, સમ્રાંગણ વિના તે કેવી રીતે દેખાડી શકાય? શમશેરની કલા જગતની અદ્ભુત કલા છે. અમે સુંદરીઓ તો એવા શમશેર બહાદુરો પર મરી પડીએ છીએ. શાસ્ત્રો કહે છે કે યોદ્ધાઓના યુદ્ધ જોવા સ્વર્ગની અપ્સરાઓ આવે છે. એ અપ્સરાઓ તે અમને તો એવા નરવીરોના ભુજ પાસમાં કચડાવવાનું ખૂબ ખૂબ ગમે. હું તમારી એ કરા નજરે નીલખવા ચાહું છું. ચિંતામણી પાસે પડેલા એક ફૂલના ગજરાને પોતાના સોનેરી ગાલ સાથે ઘસી રહી હતી. ગમે તેવા પુરુષની પ્રતિજ્ઞાને ચરાવે એવી એ સ્ત્રી હતી. સમ્રાંગણમાં સ્ત્રી કેમ આવી શકે? ચિંતામણી, તું શહેનશાહ શેરશાહને ઓળખે છે? વારી જઉં એ મારા શાહ પર, સુંદરીના બદલે સલ્તનતોનો એ શોખીન છે, નહીં તો ન જાણે કેટલી અપ્સરાઓ એને વરવા મરી પડતી હોત. અને ખાન બહાદુર, દુનિયામાં સાહસ વિના કોઈ વસ્તુ મળતી નથી. યુદ્ધમાં પુરુષ હોય તો કંઈ હરકત, પુરુષ હોય તો સી હરકત. પણ ચિંતામણી, તું કંઈ પુરુષ છે? શમશેર બહાદુર મૂંઝાતો હતો. એણે જિંદગીમાં આજે પહેલી જ વાર આવી અજબ ઔરત દેખી હતી. હા હા, અને ચિંતામણી મસ્તક પરથી ઉતરીએ સરકાવતી ખંડમાં ચાલી ગઈ. એના પગની લાલ પાણી સાથે સ્પર્શતો કેશ કલાપ અજબ જાદુ વેરી રહ્યો હતો. આવી સ્ત્રીને વશ કરવી, પ્રિયતમ બનાવવી, એ ખાન બહાદુરને મન સમ્રાંગણ જીતવાથી એ અધિક કામ લાગ્યું. આવું છું મારા ખાન સાહેબ, તકલીફ માફ. ને ખંડનો મખમલી પડદો ઊંચો કરતી ચિંતામણી બહાર આવી. અરે, આ તો ચિંતામણી કે કોઈ બીજું? એણે મર્દાના લેબાસ ધારણ કર્યો હતો. મોટો પોરો પાયજામો, ઢીલું મોટું બદન અને માથે પઠાણી પાદ મૂકી હતી. બદન પર ઓસ્તીનનો કોટ ચડાવી ચામડાના સુંદર પટ્ટામાં 3-4 કટારો ગાલી હતી. ખભા પર ધનુષ્ય બાણ હતા અને હાથમાં હિલોરા લેતી બંદૂક હતી. સ્ત્રીનું શરીર ન જાણે ક્યાં ચાલી ગયું હતું. જાણે કોઈ સાપ મુક્ત અફઘાન સૈનિક ત્યાં ઊભો હતો. ખાન સાહેબ, તમારી કરા જોવા માટે ચિંતામણી મર્દ બનવા પણ તૈયાર છે. પણ બિલાડીના અવાજથી ડરનારી તોપના ધડાકા સામે ઊભી રહી શકશે ખરી? પુરુષનો વેશ પહેરવાથી સ્ત્રીનું દિલ કંઈ થોડું પલટાઈ જવાનું છે? સ્ત્રીનું દિલ? અરે ખાન સાહેબ, અહીં આવો. ચિંતામણી નયન નર્તન કરતી નજીક સરી પોતાના કોમર હસ્તી ખાન બહાદુરનો હાથ પકડ્યો. જાણે દેહમાં વીજળીનો સંચાર થયો. શરીરમાં વહેતું લોહી જાણે બહાર ઘસી આવવા ઉછારા મારવા લાગ્યું. મૂકો મારી છાતી પર તમારો હાથ અને તપાસો એના ધબકારા. હાથ ખેંચીને ચિંતામણીએ છાતી સરસો દાબ્યો. કોઈ પણ પુરુષ ભાન ભૂલે તેવી એક ક્ષણ હતી. મધુરસ અને મદીરાની પ્યાલીઓ જાણે ખાલી થઈને ભરાતી હતી. દુનિયામાં બેહોશી પ્રસરતી હતી. ખાન બહાદુર, પુરુષ ચિંતામણીને તમે સ્પર્શી શકો છો. સ્ત્રી ચિંતામણીનો એક એક અંગ સ્પર્શ શહેનશાના તખ્તનું મૂલ્ય માંગે છે. પુરુષ કંઈ ન સમજો, ન સમજી શકાય તેવી ક્ષણ હતી. ચિંતામણી શું બોલે એનું એને કંઈ ભાન નહોતું. છે કબૂલ? કબૂલ. ચિંતામણી કાલે વહેલી સવારે રવાના થવાનું છે. મારી કલા એકવાર ભલે તું પણ નજરો નજર જોઈ લે, પણ પછી? અધૂરા શબ્દો તોડતા ચિંતામણીએ કહ્યું, પછી હું તમારી. મારા ખાન, અને એણે છાતી પર મુકાવેલો હાથ આગળ કર્યો. રાત્રિ ઓગળતી હતી. ખાન બહાદુર ન છૂટકે જવા રવાના થયા. કર્તવ્ય પાલનનો દેવતા એમને હાકલ દેતો ન હોત તો સંસારની કોઈ ધન દોલતની લાલચે આ નાનું સુસ્વર્ગ છોડવા એ રાજી ન થાત. ચિંતામણીએ શેષ રાત્રિ એમને એમ વિતાવી, એ ઘડીમાં વિચારમાં પડી જતી, ઘડીમાં જાણે ફરીથી આ ઘરમાં આવવાનું જ નથી એમ સમજી પારેલા મેના પોપટને રમાડી લેતી, ફુવારાની જંપેલી માછલીઓને ઉઠાડી ખેલાવી લેતી, શી ખબર આ રૂપરૂપના અંબાર દેહમાં વિધાતાએ કેવું દિલ મૂક્યું હશે. ઊંડા સાગરની આગળ માછલી જેવું ન કરાય તેવું, ન હાથ લાદે તેવું ચિંતામણીના આગ્રાના આગમનનો ઇતિહાસ જેમ રહસ્ય ભર્યો હતો, એમ એનું દિલ પણ રહસ્ય ભર્યું હતું. કોઈને સરિતા જેવી સહજ પ્રાપ્ય લાગતી, કોઈને એ હિમાલયના ઉત્તુંગ શિખર જેવી દુષ્પ્રાપ્ય લાગતી, કોઈને સાગર જેવા ઊંડા મનવારી લાગતી, તો કોઈને વાદળીના જેવી ચંચર ભાસતી. છતાંય સૌ કહેતા કે એના જીવન ઇતિહાસમાં હજારો એને નમ્યા હતા, એણે હજી કોઈને નમતું આપ્યું નહોતું, ને આ જ કારણે નિરાશા પામેલા વિદ્વાનો સ્ત્રી ચરિત્રની અગમ્યતાને વર્ણવતા હતા. સંસાર ગમે તે કહે, ચિંતામણી મક્કમ રીતે પોતાના કોઈ અકર પણ નિશ્ચિત રાહ પર જઈ રહી હતી. હજી પરોઢનો પ્રકાશ પીગળતો હતો ત્યાં એના દ્વાર પર એક અશ્વાર ઘોડા સાથે આવીને ઊભો રહ્યો. અસલામો અલૈકુમ. ચિંતામણીએ અફઘાન સૈનિકના વેશમાં ઘોડા પર આરૂઢ થતાં કહ્યું. અશ્વારે સામેથી એ જ પુનરુચ્ચાર કરતા મસ્તક નમાવ્યું. એ આ નવા અફઘાન સૈનિકની જવાનીથી ખુશ ખુશ થઈ ગયો હતો. શું ખુદાએ ખૂબસૂરતી બક્ષી છે. થોડી વારમાં આગ્રાના શાહી દરવાજામાંથી નીકળતી સેના સાથે તેઓ મળી ગયા. અશ્વારોહીઓ કલિંજર પહોંચવા પવન વેગે જઈ રહ્યા હતા, કારણ કે કલિંજર પર બીજા મોરચાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શેર ગયો 22. હું એવો માણસ નથી કે જંગને દિવસે તમે મારી પીઠ જુઓ. હું તો એવો માણસ છું કે લોહી અને દૂરમાં તમે મારું માથું જોશો. જે માણસ લડવા આવે છે તે પોતાના ખૂનથી બાજી ખેલે છે. જે યુદ્ધને દિવસે ભાગી જાય છે તે લશ્કરના ખૂનથી બાજી ખેલે છે. શેખ સાદી. કાર જાર જેવા કલિંજરના કિલ્લાને ઘેરો ગાલીને પડેલો શહેનશા આજ બીજા મોરચાનો આગેવાન બનીને ઘોડે ચડ્યો હતો. છેલ્લો એનો સુલેનો દૂત હમણાં જ પાછો ફર્યો હતો. યુદ્ધ પ્રપંચોના પૂરેપૂરા જાણકાર શહેનશાનો વિશ્વાસ કરી કમોતે મરવાની કલિંજરના રાજપૂત રાજાએ સાફ સાફ ના ભણી હતી. એ નાનો જવાબ વારવા પોતાના સુલેના લંબાવેલા હાથનો ઇનકાર ભણવાની ભૂલનું ભયંકર પ્રાયશ્ચિત રાજપૂતોને કરાવવા સમરજંગ શહેનશા પોતે રણે ચડ્યો હતો. તે જ્યાં શેરશાહ જેવો વીર યુદ્ધ નીતિ નિપુણ આગેવાન હોય ત્યાં ફતેહ માટે લેશ માત્ર શંકા ન રહે. દિવસોથી સુરંગો ખોદાતી હતી, ઊંચા ઊંચા મિનારાઓ રચવામાં આવતા હતા, જેથી ઉપર ચડીને હુક્કા આગ્યા બોમ્બ શહેરમાં નાખી શકાય. નવી મદદ માટે તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. કિલંજરના રાજપૂતો પણ છેલ્લી પર માટે સાવધ હતા. એમના ક્ષત્રિય લોહીમાં નમવાનો ગુણ નહોતો, તૂટી જવાનો ગુણ હતો. આજે શહેનશા નવા રચેલા મિનારા પર ચડીને ફજરની નમાઝ પડવાના હતા. આસમાન પર પૂર્વમાં સોનેરી ચંદરવો બંધાવો શરૂ થયો કે જય જય નાદ કરતા અફઘાન સૈનિકો કિલ્લાની ચારે તરફ આવીને ઊભા રહી ગયા. શહેનશાહ શેરશાહે મિનારાના પગથિયે પગ મૂક્યો અને સૈનિકોએ અલ્લાહ અકબરના નાદથી આસમાનનો ગુંબજ થથરાવી નાખ્યો. ગંભીર શાંતિ વચ્ચે નમાઝ પઢવામાં આવી. નમાઝ પઢીને શહેનશાહે ચારે દિશામાં નજર ફેરવી. દિશાઓ સ્વચ્છ હતી, મંદ મંદ પવન વાતો હતો. નવા ઊભા કરેલા મિનારાઓ પરથી કિલંજરના કિલ્લાનો અંદરનો ભાગ સાફ દેખાતો હતો. શહેનશાહે પોતાની ભરાવદાર દાઢી પર હાથ ફેરવી અલ્લાહનું ક્ષણવાર સ્મરણ કર્યું અને પછી સહેજ આગળ આવી પાસેની ટોપલીમાં પડેલો આગિયો બોમ્બ હુક્કો લઈ કિલ્લાના અંદરના ભાગમાં જોરથી ફેંક્યો. કિલ્લાના અંતર ભાગમાં આવેલ એક મકાન પર એ પડ્યો અને બબૂકી ઉઠ્યો. જોત જોતામાં આગથી મકાન ઘેરાઈ ગયું. હલ્લો શરૂ કરવા નિશાની થઈ ગઈ. શહેનશાહનું અનુકરણ બીજા સૈનિકોએ કર્યું. થોડી વારમાં આગિયા બોમ્બ નફાથી ભરેલા તીર સરકતા બંભોટિયાનો વરસાદ શરૂ થયો. આજે જંગ બહાદુર માલિક રણ મેદાનમાં હતો. સૈનિકોને વગર કહે સુરાતાન ચડી રહ્યું હતું. કલિંજરનો કિલ્લો ઠેર ઠેર લાગેલી આગથી વ્યાપ્ત થતો હતો. પણ રણમૃત્યુને જીવનની અમૂલક ક્ષણ માનનારા રાજપૂતો સાવધ હતા અને દિવાલોની ઓથે ઓથે મોરચો બાંધીને સામનો ચાલુ રાખી રહ્યા હતા. દરવાજા સખત રીતે ભીડાયેલા હતા. બુરજ પર તીર કમાનવાળા સૈનિકો અજબ લોહીતૃષા સાથે સસજ્જ હતા. બાદશાહે જાહેરની નમાઝ પઢી લીધી. ત્યાં તો દૂર દૂર આકાશમાં દૂરની ડમરી ચડતી દેખાઈ. આગ્રાની કુમક આવી રહી હતી. આગ્રાથી બહાદુર ખાન વખતસર આવી પહોંચ્યો. સગરા બરથી એક હલ્લો સખત બનાવો. આજે દુનિયાના આસમાની બુરખો ઓઢે તે પહેલાં કિલ્લો તાબે થવો જોઈએ. શેરશાહનો એ નિર્ણય છે. વાહ મારા બહાદુર સિપાહીઓ, શહેનશાહ તમારી બહાદુરી પર મુસ્તાક છે. આગ્રાનો બહાદુર ખાન પવન વેગે આવતો હતો. એ જોત જોતામાં આવી પહોંચ્યો. એની સેના જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગઈ. બહાદુર ખાન પોતાના ચુનંદી સિપાહીઓ સાથે શહેનશાહની પાસેના મિનારા પર આવ્યો અને હુકમ માંગ્યો. શહેનશાહ તો ઇંતેજારીમાં જ હતા. હુકમ અપાયો અને બહાદુર ખાને અલ્લાહના પાક નામ સાથે એક આગિયો બોમ્બ હાથમાં લઈ જોરથી ફેંક્યો. સેનાએ પોતાના ઉપરીનું અનુકરણ કર્યું અને ઘમસાણ યુદ્ધ મચી રહ્યું. બહાદુર ખાન તાકી તાકીને આગિયો બોમ્બ ફેંકે જતો હતો. પાસે ઊભેલો રૂપારો અફઘાન યુવક વહાવાના પડકારથી એના વીરત્વને ઉત્તેજી રહ્યો હતો અને જેમ જેમ પડકારો થતો તેમ બહાદુર ખાનનું બદન પોરસથી ફાટ ફાટ થતું હતું. શેરશાહ પણ પોતાના આ યોદ્ધાની કુશળતા પર આફરીન પોકારવા લાગ્યો. કલિંજરના કિલ્લાનું એક એક ઘર આગના ભડકાથી કેરાઈ ગયું હતું. જો પેલી કોઈ સ્ત્રી છાપરે ચડી લેતી જા આટલી વાર. અને બહાદુર ખાને હાથમાં બોમ્બ લીધો, હાથને હવામાં તોર્યો. હા હા, સ્ત્રી પર બોમ્બ સશસ્ત્ર છે, શત્રુના મુકાબલે આવી છે. કારી નાગણ એનો છંછાળેલી રજપૂતાણી સરખી. જો આ એક જ ગા અને આટલી વાર નહીં એમ ન હોય, મરદાઈને એ ન છાજે. અને પેલા રૂપારા અફઘાન યુવકે વચ્ચે હાથ નાખ્યો. હાથો હાથ જોરથી અપરાયા. હુક્કો હાથમાંથી છટક્યો. સુરૂર કરતો સરકતો નીચે ગયો. એ ક્યાં પડ્યો તે જોવાની કે જાણવાની કોઈને ફુરસદ નહોતી. કલિંજરના કિલ્લામાં દેખાતી એક રજપૂતાણીની પાછળ અનેક રજપૂતાણીઓ ખડી હતી. સૌના હાથમાં જુદા જુદા શસ્ત્ર હતા. રણચંડી બનીને એ સૌ આવી હતી. બહાદુર ખાને પોતાની બંદૂક સંભાલી તાકી તાકીને એ નેમ લેવા લાગ્યો. રૂપારો અફઘાન યુવક સહેજ દૂર ગયો હતો. એની નજર નીચે ગયેલા હુક્કા તરફ હતી. દારૂ સળગાવવાની ઉગ્ર ગંધ તેને આવતી હતી. સિપાહીઓ જાઓ, કિલ્લા પર હાથીઓને છોડી મૂકો, અને શહેનશાના હુકમ સાથે મિનારા પરના સિપાહીઓ નીચે ઉતરી કિલ્લાના દરવાજા તરફ દોડ્યા. પેલો રૂપારો અફઘાન યુવક પણ તેમાં હતો. ગંધની પાછળ પાછળ હવે ધુમાડાના ગોટે ગોટા ઉપર ઉઠતા આવતા હતા. લડાઈ સખત બની હતી. શેરશાહ દોરવણી આપવામાં મશગુલ હતો. સેનાનું લક્ષ્ય કિલ્લા તરફ હતું. બહાદુર ખાન તો બહાદુરોનો બહાદુર બન્યો હતો. એકદમ ભયંકર ધડાકો થયો. ધરતીકંપમાં પૃથ્વી ધ્રુજી ઉઠે તેમ મિનારાઓ કંપી ઉઠ્યા. ક્ષણ પછી બીજા ધડાકા થવા લાગ્યા. માટીના રચેલા ઘરની જેમ મિનારાના પથ્થરો ઉડવા લાગ્યા અને ભયંકર કાન ફાડી નાખે તેવા અવાજોથી વાતાવરણ ભરાઈ ગયું. અરે, આ તો બાદશાહી દારૂખાનું સળગી ઉઠ્યું. અનામત રાખેલી સુરંગો આપોઆપ ફૂટતી હતી. ગવાયેલાઓના હાથ પગ અને મિનારાના પથ્થરો હવામાં રૂના પોલની જેમ ઉડતા હતા. અરે, શું કોઈ દગો? યુદ્ધ કરતી તમામ સેના એકાએક થંભી ગઈ. ક્યાં ગયા? શહેનશાહ ક્યાં છે? સિપેહ સાલર ખવાસ ખાન ક્યાં છે? બહાદુર ખાન ક્યાં છે? સહજાદાઓ? પ્રલય મૂર્તિ બનેલા સિપાહીઓમાંથી જાણે પોતાના બાદશાહની ગેરહાજરીએ સહુર હણી નાખ્યું. સેના નિરાશ બની. તેઓ પોતાના નાયકોને શોધવા લાગ્યા. દારૂખાનું હજી સળગી રહ્યું હતું. એના બડાકાઓ કાન ફાડી નાખતા હતા. શરીરના જુદા જુદા ભાગ જ્યાં ત્યાં વેચાયેલા પડ્યા હતા. કોક ઠેકાણે લોહી નીંગરતા હાથ પડ્યા હતા. કેટલેય સ્થળે એકલા તરફડતા દળ હતા અને ક્યાંક કારું ભડથું બનીને માથા પડેલા હતા. શહેનશાહ ક્યાં છે? સિપાહીઓએ પોકાર પાડ્યો. મહાસાગર સમીન સેના ક્ષણવારમાં અસ્તવ્યસ્ત બની જાય તેમ હતી. જીતની બાજી સદાને માટે હારમાં પલટાય એવી ઘડી હતી. ત્યાં તો ધુમાડાના ગોટાઓને વીંધીને કોઈનો ભયંકર અવાજ સંભળાયો. હું સલામત છું, લડાઈ શા માટે થંભી? હલ્લો ચાલુ રાખો. સાંજ પહેલાં ફતે આપણી થવી જ જોઈએ. બહાદુરો, પીઠ ન ફેરવશો, તમારા બાદશાહ સલામત છે. દર્દ ભર્યો પહાડી અવાજ ધીરે ધીરે બહાર આવ્યો. આગમાં બરીને ભડથું થયેલો એ દેહ હતો. સ્મશાનમાં જાગેલ કોઈ કાર ભૈરવ સમો એ દેખાતો હતો. એ મહા મહેનતે પગલા ભરતો હતો અને તૂટી પડવાની છેલ્લી ક્ષણને અજોડ નૈતિક કિંમતથી દૂર દૂર હર્ષેલી રહ્યો હતો. એ હિન્દનો પ્યારો બાદશાહ શેરશાહ હતો. એનો આખો દેહ કારો શાહી જેવો બની ગયો હતો. માથાના વાળ બરી ગયા હતા. શરીરના કેટલાય ભાગમાં માંસના લોચા બહાર આવીને લબડી રહ્યા હતા. આંગળા ખરી ગયા હતા અને કદરૂપ બનેલા ચહેરામાં ઝંખાવાયેલી આંખો એને શહેનશાહ તરીકે ઓળખાવતી હતી. હિન્દુ અને મુસલમાન, તુર્ક અને પઠાણ સૈનિકો પોતાના પ્યારા બાદશાહની આ કરુણ હાલત ન નિરખી શક્યા. તેઓ નાઉમેદ બનતા ચાલ્યા. હલ્લો બંધ કરવાની મસલતો થવા લાગી, પણ ભરેલા જરેલા શેરે ફરી ત્રાટ દીધી. ખબરદાર, હલ્લો થંભાવશોમાં. ગણતરીના કલાકમાં કિલ્લાના દ્વાર ઉગડવા જ જોઈએ. મને કંઈ થયું નથી. બહાદુરો, આગળ વધો. આજનો બદલો તમારી પ્યાસી શમશેરથી ચૂકાવો. બાદશાહે પોતાની તલવાર ટેકવી ઊભા રહેવા યત્ન કર્યો, પણ વ્યર્થ ગયો. શેરની સાથે પાખડનાર વીર નર, માઇલોના માઇલો પગપાળા દોડનાર વીર પુરુષ ફસકી ગયેલી ઘાસડીની જેમ નીચે પડ્યો. પણ હલ્લો શરૂ થઈ ગયો. સિપાહીઓમાં પોતાના પ્યારા બાદશાહની દુર્દશાએ વેણની ભયંકર જ્વાલા પેટાવી હતી. શાહી હકીમ નીચા મોંએ ઉપચાર કરી રહ્યો હતો, પણ દર્દ વધતું જતું હતું. છતાં મોંમાંથી વેદનાનો એકે ઉચ્ચાર બહાર પડતો નહોતો. કરવતથી અંગ વહોરતા હોય, જીવતું માનવી મૂંઝાતું હોય એટલી કારમી વેદના થતી હતી. પણ વારે વારે હોઠ દાબીને એ વેદનાની પ્યાલીઓ શેરશાહ પી રહ્યો હતો. મર્દાનગીનો અવતાર બનેલો બાદશાહ ઘડીએ ઘડીએ એક જ પ્રશ્ન કરતો, કિલ્લો ફતે થયો? જાપ નહા, કિલ્લાના દરવાજાને હાથીઓ ભટકાઈ રહ્યા છે, આખો કલિંજર બરીને સ્મશાન થતો ચાલ્યો છે. બપોર નમતા હતા. બાદશાહ પાસે બેઠેલા દરબારીઓને પોતાની સાથે ઘવાયેલાઓની શુશ્રુષા અને મરેલાના દફનની વ્યવસ્થા કરવા સૂચના આપી રહ્યો હતો. ખવાસખાન અને શાહજાદાઓ સલામત છે, શું આગ્રાનો બહાદુરખાન ગયો? અરે, એના નિશાનમાં જ ભૂલ થઈ. એક સરકતો હુક્કો એના હાથમાંથી છટકી ગયો અને અમે હલ્લામાં મશગુલ હતા. હશે, ખુદાને જે મંજૂર હતું તે થયું. અને બાદશાહ જાણે પોતાના ભવિષ્યને પરખી ગયો હોય તેમ શાંતિ ધારણ કરતો બધી હકીકત કહેતો હતો. ખુદાના પાક નામનો એણે જાપ શરૂ કર્યો હતો. વધી રહેલી વેદના એને પોતાના ભવિષ્યનું સૂચન કરી રહી હતી. હકીમજી, તમારો મરહમ નકામો છે. ખુદાએ મરહમ વિના હવે આ દર્દ નહીં મટે. બાદશાહ મા મહેનતે હસવાનો પ્રયત્ન કરતો હતો, પણ દર્દની કારી લાહ્ય એને બેચેન બનાવી રહી હતી. જલી ગયેલા હોઠ પરનું હાસ્ય ભયંકર હતું. કિલ્લો સર થયો? બાદશાહે ફરી ઇંતેજારીથી પ્રશ્ન કર્યો ને કંઈક સ્વસ્થતા બતાવવા નિષ્ફળ યત્ન કર્યો. હા માલિક, દરવાજા તૂટ્યા લાગે છે. લશ્કરો અંદર ઘૂસ્યા છે. છેલ્લી હાથોહાથની સફાઈ ચાલે છે. રજપૂતો સાથે સાવધાનથી કામ લેવાનું છે. કાં તો રજપૂતાઈને ઝેર કરી નાખો, યા તો તમારી બનાવો. એ બે સિવાય આપણા માટે ત્રીજો માર્ગ નથી. હકીમજી, મારા સુરા સરદારોને કદાચ હું ન મળી શકું તો? શા માટે ન મળી શકો? મારા સિરતા જ હકીમે આશ્વાસન દેવા પ્રયત્ન કર્યો. હકીમજી, દરેક ઈચ્છા અને દરેક બીના મનુષ્યના હાથની વાત નથી. એક સિપાઈ જિંદગીભર મર્દ બની રહ્યો, એક મર્દ સિપાઈ તરીકે વર્ત્યો. અદલ ઇન્સાફમાં પુત્રને કે પિતાને, હિન્દુ કે મુસલમાનને નાત જાત ભેદભાત કંઈ ન લેખ્યા, સૌને એક સરખા માન્યા છે. હવે આજ ખુદાને બીજું કંઈ મંજૂર હોય તો હું એક મર્દ સિપાઈ તરીકે એ માટે તૈયાર છું. મોત એક દાડો સૌના નસીબમાં છે, પછી મોતથી ડરશાનો? પાસે બેઠેલા દરબારીઓની આંખોમાં આંસુ ઉભરાતા હતા. તમે બધા રડો છો? તમારી ઈચ્છા ખુદાની મરજીની ખિલાફ છે? સાચા મુસલમાનની જિંદગીને મોત ખુદાને હાથ હોય છે, એના માટે આંસુ કે ગમ નિરર્થક છે. બહાદુરો, શેરશાહે સદા મર્દોથી હાથ મિલાવ્યો છે. સાંભળો, મારી પાછળ આદિલને ગાદીએ બેસાડજો. જરૂર પડે તો ઝવેરી હેમરાજને મળજો, એ મારો વફાદાર દોસ્ત છે. કામ પડે મારું નામ આપજો. મને સાસારામના મારા મકબરામાં દફન. મારા બાદશાહ, હવે વધુ ન બોલશો, આ દિલ ફાટી જશે તો પછી સાધનારું કોઈ નહીં મળે. મર્દ બાદશાહે આસમાન તરફ આંગળી ઊંચી કરીને ઈશારો કર્યો. દર્દ વધતું જતું હતું, એના મુખ પરના ભાવોમાંથી જણાઈ આવતું હતું. હકીમજી, દર્દ વધતું જાય છે, શું હજી ફતે હાસલ થઈ નથી? મારા અનામત લશ્કરને હલ્લો કરવાનું કહી દો. રાત પડે તો મસાલોનો બંદોબસ્ત રાખજો, પણ લડાઈ ન થોભે. મારે ફતે જોઈને જવું છે. યા ખુદા પરવરદિગાર, ભાઈઓ જલ્દી કરો, સૂરજ આથમતો જતો લાગે છે. ખરેખર સૂરજ અસ્તાચર તરફ સરકતો જતો હતો. હકીમજી, સૂરજ આથમે એ પહેલાં મને અસરની નમાજ પઢાવો. મારા લોખંડ જેવા સ્નાયુઓ અને પોલાદની નાડીઓ હવે કંઈ કરતી નથી. અસરની નમાજ પૂરી થઈ. સૂરજ હવે સ્પષ્ટ રીતે મેર બેસતો જતો હતો. કિલ્લામાં ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. તે કાન પર આવતી ભયંકર હોહા પર કલ્પી શકાતું હતું. મૌલવી સાહેબ તમે આવ્યા, મને અલ્લાની રહેમાન પાઠ સંભળાવો. અરે એક મુસલમાનને સોંપતા મોતનો બદલો ઠાઠ રચાવો, મારી તાકાત હણાતી જાય છે. કિલ્લો ફતે થયો કે નહીં? ફતે ફતે જહાપનાહ, રાજપૂતોને ઘાસની જેમ કાપી નાખ્યા છે. કિલ્લો હાથમાં આવી ચૂક્યો છે. આમીન 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 યા અલ્લાહ. અને શહેનશાહે કિંમતી શાલ મોં પર ઓઢી લીધી. જલી રહેલી આંખોના દીપક ઓલવાઈ ગયા. અલ્લાહ અકબર, બાદશાહ શેરશાહની ફતે. સિપાહીઓ પોતાના પ્યારા શહેનશાહને જોવા ઉત્સુક હતા. એમણે ખભે ખભા મિલાવી બાદશાહ સાથે સંગ્રામ ખેલ્યા હતા. સેનાપતિ ખવાસખાન અને શાહજાદાઓ ઘસ્યા આવતા હતા. બાદશાહ ખામોશ કેમ? ભાઈ સદા માટે ખામોશ, અલ્લાહ તાલાની એવી મરજી. શું શેર ગયો? જાણે આકાશમાંથી વીજળી પડી, દિશાઓમાંથી હજારો આંધી ઉડતી આવી, દુનિયાની બલાઓ એમના મસ્તક પર ઘૂમવા લાગી. વિલાપ રુદન હાય હાય. પણ ના, દિનદાર મુસલમાનનું દિલ ભલે રડે, એની આંખોમાં શ્રાવણ ભાદરવો ભલે વરસવા તોરાઈ રહે, પણ આંસુનું એક બૂંદ પણ બહાર કેવું? શેર ગયો, અલ્લાહની મરજી એવી હશે. મુસલમાનોનો નૌશેરવાન બાદશાહ ગયો, હિન્દુઓનો રાજા ભોજ ગયો. કુદરતને જે મંજૂર હતું તે થયું. મર્દોના મોત પાછળ મરસ્યા સા?